સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 7-2-2015.
વચનામૃત ગઢડા મધ્ય 63. બળ પામવાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના માક્ષરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના અવતારાને વિશે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હતા ને પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, દ્રષ્ટા ને દ્રશ્યના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટાને અને દ્રશ્યને જુદા જુદા રાખે છે, એમાં જીવનું જાણપણું ક્યું જાણવું ને ઇન્દ્રિયો અંતઃકરણનું જાણપણું ક્યું જાણવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમને તો એમ જણાય છે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે અને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. તે ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં અને જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્માપણે રહેવું પણ ઇન્દ્રિયો અંતઃકરણ ભેળું ભળવું નહીં, એવી રીતે સત્તારૂપ રહેતા થકા એનો જીવ બળને પામે છે અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે ભગવાન ને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. અને વળી અમે અમારા અંતરની વાર્તા કહીએ, જે જ્યારે અમે અગ્નોત્રાની સાલમાં માંદા થયા હતા ત્યારે કૈલાસ ને વૈકુંઠ દેખ્યામાં આવ્યા ને નંદીશ્વરની અસવારી ને ગરુડની અસવારી પણ અમે કરી એમ અમારા દીઠામાં આવ્યું, પણ તે સામર્થ્યમાં અમને કાંઈ સારું લાગ્યું નહીં. પછી તો અમે કેવળ સત્તારૂપે રહેવા માંડ્યું ત્યારે સર્વે ઉપાધિની શાંતિ થઈ. પછી તેમાં પણ અમને એમ વિચાર થયો છે, સત્તારૂપે રહેવું તેથી પણ ભગવાન ને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. માટે અમને એમ બીક લાગી છે, રખે સત્તારૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય, માટે દેહ ધરીને ભગવાન ને ભગવાનના ભક્તની ભેળે રહીએ અને તેને અર્થે જે સેવા બની આવે એ જ અતિશય શ્રેષ્ઠ સાધન છે. અને જ્યારે જીવને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની આધિ ને વ્યાધિ પ્રકટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે. એવો ભગવાનનો ને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે. અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે, એને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. અને જેમ પોતાના દેહના કુટુંબી હોય છે ને તેને તેના હેતને અર્થે આપણે વડીને કહીએ ને આપણને તે વડીને કહે પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી, તેમ ભગવાનના ભક્ત સંગાથે વર્ત્યું જોઈએ. અને જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. અને આ સંસારમાં પંચમહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ પણ નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્યનું 63મું જે તે ધર્મ.
વચનામૃત ગઢડા મધ્ય 64 પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્નનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના પોષ સુદ 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના જે અવતાર છે તે સર્વે સરખા જ છે કે તેમાં અધિક ન્યૂન ભાવ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વાપર વિચારીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે જે મત્સ્ય, કચ્છ, વારાહ, નૃસિંહાદિક જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારી તે શ્રીકૃષ્ણ ભગવાન છે, પણ બીજા અવતારની પેઠે શ્રીકૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે આપણા ઇષ્ટદેવ છે અને તે શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર શ્રીમદ ભાગવત પુરાણના દશમ સ્કંદને વિશે સંપૂર્ણ કયા છે, માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે અમે દશમ સ્કંદને અતિશય પ્રમાણ કર્યો છે. અને બીજા જે સર્વે અવતાર તે પણ શ્રીકૃષ્ણ ભગવાનના જ છે, માટે એ અવતાર ને એ અવતારના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તે સર્વેને આપણે માનવા, પણ વિશેષ કરીને તો શ્રીકૃષ્ણ ભગવાન ને તેના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તેને જ માનવા. પછી પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે આ જગતને સૃજે છે, તે વિશ્વ ન રચ્યું હોય ને માયાના ઉદરમાં જીવ હોય તેનું ભગવાન કલ્યાણ કરે તો શું ન થાય, જે આટલો વિશ્વ સૃજવાનો ભગવાન દાખલો કરે છે? એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન શ્રીકૃષ્ણ પુરુષોત્તમ છે તે તો રાજાધિરાજ છે અને અખંડ મૂર્તિ છે અને પોતાનું અક્ષરધામ રૂપી જે તખત તેને વિશે સદા વિરાજમાન છે અને તે અક્ષરધામને આશ્રિત અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે, તે જેમ કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય ને તેને અસંખ્ય ગામડા હોય, તેમાંથી એક બે ગામ ઉજ્જળ થયા હોય અથવા વસ્યા હોય, પણ તે તો તે રાજાની ગણતીમાં પણ ન હોય, તેમ શ્રીકૃષ્ણ ભગવાન તે અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. તે બ્રહ્માંડોનો કાંઈ એક સામટો પ્રલય થતો નથી અને તેમાંથી એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય તે તો ભગવાનની ગણતીમાં પણ નથી. અને તે શ્રીકૃષ્ણ ભગવાનનો દેવકીજી થકી જે જન્મ તે તો કથન માત્ર છે અને એ શ્રીકૃષ્ણ તો સદા અજન્મા છે. અને તે શ્રીકૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ છે તે વ્યતિરેકપણે તો પ્રકૃતિ પુરુષ થકી પર છે અને અન્વયપણે કરીને તો સર્વે ઠેકાણે છે. જેમ આકાશ છે તે અન્વયપણે કરીને તો સર્વત્ર છે અને વ્યતિરેકપણે તો ચાર ભૂત થકી પર છે, તેમજ શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે અને તે ધામને વિશે ભગવાન અખંડ વિરાજમાન રહે છે. અને તે ધામમાં રહ્યા થકા અનંત કોટી જે બ્રહ્માંડ છે તેને વિશે જ્યાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને તેમ દર્શન દે છે અને જે સાથે બોલવું ઘટે તે સાથે બોલે છે અને જેનો સ્પર્શ કરવો ઘટે તેનો સ્પર્શ કરે છે. જેમ કોઈક સિદ્ધ પુરુષ હોય તે એક ઠેકાણે બેઠો થકો હજારો ગાંવ દેખે અને હજારો ગાંવની વાર્તાને સાંભળે, તેમ ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડને વિશે જ્યાં જેમ જણાવવું ઘટે ત્યાં તેમ જણાય છે. અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે અને એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે જણાય છે તે તો પોતાની યોગ કળા છે. જેમ રાસમંડળને વિશે જેટલી ગોપીઓ તેટલા જ પોતે થયા, માટે એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે દેખાવું એ જ ભગવાનનું યોગ કળાએ કરીને વ્યાપકપણું છે. પણ આકાશની પીઠે અરૂપપણે કરીને વ્યાપક નથી. અને જે ભગવાનની યોગ માયાએ કરી 50 કરોડ યોજન જે પૃથ્વીનું મંડળ છે તે પ્રલયકાળને વિશે પરમાણુ રૂપ થઈ જાય છે અને તે પૃથ્વી પાછી સૃષ્ટિકાળને વિશે પરમાણુમાંથી 50 કરોડ યોજન થાય છે ને ચોમાસું આવે છે ત્યારે ગાજવીજ ને મેઘની ઘટા થઈ આવે છે, એ આદિક સર્વે આશ્ચર્ય તે ભગવાનની યોગ માયાએ કરીને થાય છે. એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે મુમુક્ષુને સર્વે પ્રકારે ભજન કરવા યોગ્ય છે. શા માટે છે? બીજા અવતારને વિશે તો એ કે બે કળાનો પ્રકાશ હોય છે ને શ્રીકૃષ્ણ ભગવાનને વિશે તો સર્વે કળાઓ છે, માટે એ શ્રીકૃષ્ણ ભગવાન તો રસિક પણ છે ને ત્યાગી પણ છે ને જ્ઞાની પણ છે ને રાજાધિરાજ પણ છે ને કાયર પણ છે ને શૂરવીર પણ છે ને અતિશય કૃપાળુ પણ છે અને યોગ કળાને વિશે પ્રવીણ છે ને અતિશય બળિયા પણ છે ને અતિશય છળિયા પણ છે, માટે સર્વે કળાએ સંપન્ન તો એક શ્રીકૃષ્ણ ભગવાન જ છે. અને તે શ્રીકૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ તેને આશ્રિત જે અનંત કોટી બ્રહ્માંડ તે પણ સદાય રહે છે, તેમાંથી જે બ્રહ્માંડની 100 વર્ષની આવરદા પૂરી થાય તે બ્રહ્માંડનો નાશ થાય તેને કરીને કાંઈ સર્વે બ્રહ્માંડનો નાશ થતો નથી, માટે પ્રલયકાળમાં શા સારું કલ્યાણ કર્યું જોઈએ? સર્વે બ્રહ્માંડ વસે જ છે તો? એવી રીતે એ પ્રશ્નનું સમાધાન છે, એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજી મહારાજે કરી. તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે એજ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્યનું 64મું જે તે થયું.
સ્વામીની વાતું પ્રકરણ 8 સર્વોપરી નિશ્ચય અને મહાત્મ્ય.
હવે ધામ જે અક્ષર તેને વિશે પુરુષોત્તમ ભગવાન તથા અનંત એવા જે મુક્તો રહ્યા છે તેની શુદ્ધિ તો એમ જાણવી જે આત્યંતિક પ્રલયને અંતે મૂળ પ્રકૃતિ પુરુષ પર્યંત સર્વના લોક ભોગ ને દેહ તેનો કાળ અતિશય નાશ કરી નાખે છે અને અક્ષરધામ વિના બીજું કોઈ સ્થાન રહેતું નથી એવો બળવાન જે મહાકાળ તેનો પણ અક્ષરબ્રહ્મના તેજે કરીને નાશ થઈ જાય છે ને ત્યાં મહાકાળનું લેશ માત્ર સામર્થ્ય ચાલતું નથી એવું મહાઅવિચળ સ્થાન તો માત્ર એક અક્ષરધામ જ છે પણ એવું બીજું કોઈ સ્થાન નથી એમ સમજવું અને તે અક્ષરધામને કોઈની ઉપમા દેવાય નહીં અને એ અક્ષરબ્રહ્મને અને પુરુષોત્તમને તો શરીર શરીરી ભાવ સંબંધ છે તે મૂર્તિમાન અક્ષરબ્રહ્મના 2 સ્વરૂપ છે તેમાં નિરાકાર ધામ રૂપે તો અનંત મુક્તને અને પુરુષોત્તમને ધરી રહ્યા છે અને સાકાર થકા અખંડ પુરુષોત્તમ ભગવાનની સેવામાં રહ્યા છે ને આંખનું મટકું મારે એટલી વાર પુરુષોત્તમ ભગવાન વ્યતિરેક થતા નથી અખંડ અક્ષરધામને વિશે રહે છે અને સગુણ નિર્ગુણ ઐશ્વર્ય પણ અક્ષરધામ દ્વારે જ કહી શકાય છે પણ તે અક્ષર થકી પૃથક કહેવાતા નથી એવા અનવધિકાતિશય મહાત્મ્યયુક્ત પુરુષોત્તમ નારાયણ સ્વયં સ્વરૂપે સ્વરાટ થકા તે અક્ષરધામમાં સદાય અનંત કોટી મુક્તોને અને મૂળ અક્ષરે સેવ્યા થકા બિરાજમાન છે એવું સનાતન અવિચળ અક્ષરધામ છે. આવી રીતે ધામની શુદ્ધિ જાણી. હવે ઉપાસક તો ઉપાસનાનો કરનારો જે જીવ તેને કહીએ અને તેની શુદ્ધિ તો એમ જાણવી જે માયામય એવા જે 3 દેહ 3 અવસ્થા ને 3 ગુણ તે થકી પર એવો જે પોતાનો જીવાત્મા તેને સર્વથી પૃથક સમજીને તેની શુદ્ધ ચૈતન્ય અક્ષરબ્રહ્મ તે સંગાથે એકતા કરે છે તથા અક્ષર ભાવને પામે છે તેને જ પુરુષોત્તમની ઉપાસનાનો અને ભક્તિનો અધિકાર થાય છે. તે લોયાના 12મા વચનામૃતમાં મહારાજે છેલ્લો ભેદ કહ્યો છે. તે સર્વ વાંચે છે પણ અક્ષર ગુરુ મળ્યા વિના અક્ષરરૂપ ક્યાંથી થવાય? માટે ઉપાસકની શુદ્ધિએ કરીને પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે ને મહારાજ તો સર્વ ગુણ ગણના મહોદધિ છે. તે તો જેવા મહારાજને જાણે એવો એને કરે છે અને પોતે તો સદા અપારના અપાર જ રહે છે એમ ગંગાજળિયાના વચનામૃતમાં કહ્યું છે. મધ્યનું 63મું વચનામૃત. વળી મચ્છરથી તે ગરુડ સુધી ને પતંગિયાથી તે મહાતેજ સુધી ભેદ રહ્યા છે. તે પણ ઉપાસકની શુદ્ધિના ભેદે કરીને થયા છે. માટે મહાતેજ તથા ગરુડ જે અક્ષરધામના મુક્ત તે જેવું જેને થાવું હોય તેને તો પોતાની શુદ્ધિ સારું અક્ષરબ્રહ્મ સાથે અભેદપણાને પામવું કે તા અક્ષરબ્રહ્મને પોતાનું સ્વરૂપ માનવું એમ મધ્યના 30ના વચનામૃતમાં કહ્યું છે તથા ધર્મામૃતના 6ઠા અધ્યાયમાં તથા 5મા તથા 6ઠા શ્લોકમાં એમ ઘણે ઠેકાણે મહારાજ કહી ગયા છે. આવી રીતે સમજીને શુદ્ધ અક્ષરરૂપ થઈને પરબ્રહ્મ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઉપાસના કરવી તેને ઉપાસકની શુદ્ધિ જાણવી. હવે સંગ તો તેને કહીએ જે જેનો સંગ થાય તેના ગુણ તેમાં સહેજે આવે તેની શુદ્ધિ તો એમ જાણવી જે જેનો સંગ કરવો તેની 3 પ્રકારે પરીક્ષા કરવી. તેની વિક્તિ જે પ્રથમ તો એણે જેને સેવ્યા હોય તેનું સામર્થ્ય જોવું, જે એને કેવા પુરુષને સેવ્યા છે અને તે થકી ગુણ પામ્યા છે કે નહીં એમ તપાસ કરવું. બીજું તેના પંડનું વર્તન જોવું, જે તે કેવી રીતે વાત કરે છે ને કેવી રીતે દેહે વર્તે છે, તથા ત્રીજું તેના સંગ થકી જે જ્ઞાન પામીને ઉત્તમ મુક્ત થયા હોય તેનો તપાસ કરવો. તે કેવી રીતે? તો અનાદિ આત્મા જે મૂળ અક્ષર તથા પરમાત્મા જે પુરુષોત્તમ ભગવાન, તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જે જ્ઞાન તેને પામીને તે કેવી રીતે નિરૂપણ કરે છે અને કેવી રીતે પ્રગટ ભગવાન તથા પ્રગટ સંતમાં જોડાણા છે તથા આજ્ઞા ઉપાસનામાં કેવા ખબરદાર વર્તે છે, એમ ત્રણ પ્રકારે તપાસીને પછી તેનો સંગ કરવો, તેને સંગની શુદ્ધિ જાણવી. હવે શાસ્ત્ર તો તેને જાણવું જે પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન, તેના સ્વરૂપ સ્વભાવ ગુણ વિભૂતિ ઐશ્વર્ય પ્રતાપ તેજ બળ ઓજ આદિ અનંત મહાદિવ્ય ગુણ તેણે સહિત પુરુષોત્તમ ભગવાનનું વર્ણન કરતું હોય, તથા તે પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર બ્રહ્મ તથા અક્ષર મુક્તો તથા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા આદિકનું વર્ણન કરતું હોય, તથા જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મના સ્વરૂપને યથાર્થ કહેતું હોય, તથા પ્રગટ ભગવાનના લીલા ચરિત્રને કહેતું હોય, તથા માયાનું કપટ જે મૂળ અજ્ઞાન તેને ટાળીને શુદ્ધ અક્ષરરૂપ કરીને અનંત જીવોને માયા પર કરી અક્ષરધામની પ્રાપ્તિના સાધનને કહેતું હોય, તથા એકાંતિકના ધર્મને ધરનાર એવા જે સત્પુરુષ તેના મહિમાને પ્રતિપાદન કરતું હોય તેને શાસ્ત્ર જાણવું, અને તેની શુદ્ધિ તો એમ જાણવી જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહાત્મ તેણે સહિત એવા જે પરમ એકાંતિક ધર્મને ધરનારા એવા જે સદગુરુ સંત તેના મુખ થકી જે શ્રવણ કરવું તેને શાસ્ત્રની શુદ્ધિ જાણવી, અને એ સત્શાસ્ત્ર પણ અસત્પુરુષના મુખને પામીને અસતપણાને પામી જાય છે એમ વચનામૃતમાં પણ કહ્યું છે, અને ગોપાળાનંદ સ્વામીની વાતુમાં પણ આવ્યું હતું. એવી રીતે પાંચેના લક્ષણને શુદ્ધિની વાત ઘણી જ સમજવી. વાત 11મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે મહારાજે 8 મહિના સુધી સાધુને ભેગા રાખીને પોતાના પુરુષોત્તમપણાની વાતો કરી, પછી સર્વે સાધુને પૂછ્યું જે અમને તમે કેવા સમજો છો, ત્યારે કોઈ કહે તમે નરનારાયણ છો, કોઈ કહે તમે તો શ્વેતદીપના પતિ વાસુદેવ તેજ છો, કોઈ કહે તમે તો વૈકુંઠનાથ લક્ષ્મીનારાયણ છો, કોઈ કહે તમે તો ગોલોકાધિપતિ સ્વયં શ્રીકૃષ્ણ જ છો, એમ સૌ નોખા નોખા બોલ્યા. તે સાંભળીને મહારાજ ઉદાસ થઈ ગયા ને બોલ્યા જે હવે અમે સત્સંગમાં નહીં રહીએ, કેમ જે તમે અમને બહુ પ્રસિદ્ધ કર્યા, માટે હવે તો અમે પાછા વનમાં જતા રહીશું. ત્યારે સૌ સંત હાથ જોડીને બોલ્યા જે હે મહારાજ, જેમ તમે કહેશો તેમ કરશું, પણ તમે સત્સંગમાં રહો. ત્યારે મહારાજ કહે અમને ભગવાન ન કહો તો સત્સંગમાં રહીએ, અમને સુખજી તથા સંકાદિક જેવા તથા કપિલદેવ તથા દત્તાત્રેય જેવા મોટા પુરુષ કેવા તથા ધર્માચાર્ય કેવા, પણ રામકૃષ્ણાદિક ભગવાન જેવા અમને ન કહેવા. ત્યારે સંતોએ કહ્યું જે સારું મહારાજ, હવે એમ કહીશું, પણ તમે સત્સંગમાં રહો. એમ કહીને સૌને દેશમાં ફરવા મોકલ્યા. પછી સૌ ફરીને પાછા આવ્યા ત્યારે મહારાજે પૂછ્યું જે દેશમાં કેવી રીતે વાતો કરતા. ત્યારે સંતો બોલ્યા જે પંચવર્તમાનમાં નિયમ સંબંધી તથા જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા અને ઉપાસના એ સંબંધી મનુષ્ય આગળ વાતો કરતા. ત્યારે મહારાજે કહ્યું જે ઉપાસના સંબંધી કેવી રીતે વાતો કરતા. ત્યારે સંતે કહ્યું જે ઉપાસના સંબંધી એમ વાતો કરતા જે મહારાજ છે તે દત્તાત્રય કપિલ સુખ સંકાદિક જેવા મોટા પુરુષ છે. એ સાંભળીને મહારાજે પોતાનું મસ્તક ડોલાવ્યું અને કહ્યું જે કબૂતરના કબૂતર રહ્યા. એમ કહીને બોલ્યા જે સર્વોપરી દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતાર માત્રના અવતારી અને સર્વના નિયંતા એવા જે અમે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, તે અમારા અક્ષરધામ તથા મુક્તે સહિત મનુષ્ય દેહનું ધારણ કરીને તમારે સર્વને સજાતી થઈને હળી મળીને ભેળા રહીને અમારે વિશે તમને હેત કરાવીને સર્વોપરી અમારા સ્વરૂપનું જ્ઞાન આપ્યું, તથા અનંત પ્રકારના મહા અદભુત ઐશ્વર્ય જણાવ્યા તથા અનંત જીવને સમાધિ કરાવીને ગોલોક આદિ અનંત ધામ દેખાડ્યા તથા માયા પાર અમારું અક્ષરબ્રહ્મ નામે ધામ તેને વિશે અનંત મુક્તે સહિત અમારા દિવ્ય સ્વરૂપના સાક્ષાત્કાર અનંત ભક્તજનને દર્શન કરાવ્યા તથા સર્વ અવતારને અમારી સ્તુતિ કરતા થતા અમારા સ્વરૂપને વિશે લીન કરી દેખાડ્યા તથા અમારા ભક્તને વિશે સર્વ અવતાર લીન કરી દેખાડ્યા તથા મોટા મોટા રામકૃષ્ણાદિક અવતારથી પણ જે કાર્ય ન થાય તેવા કાર્ય તો સેજેમાં ભક્ત દ્વારે કર્યા તથા સત્પુરુષ દ્વારે એવા અનંત કાર્ય કર્યા તો પણ તમને એ વાતની લગાર પણ ખુમારી આવી નહીં, માટે અમારું સ્વરૂપ તમારા હૃદયમાં પેઠું જ નહીં, ને જો પેઠું હોય તો જળવાય જ કેમ? જે મૂળો ખાય ને ગમે એટલા સારા ભોજન જમે પણ મૂળો સર્વને દાબીને પોતાનો ઓડકાર કાઢે છે, તે મહાત્મ્ય સહિત જેવું છે તેવું અમારું સ્વરૂપ યથાર્થ જાણ્યું હોય તો અમે ના કહીએ તો પણ તમારાથી કયા વિના રહેવાય જ કેમ? માટે જાણ્યામાં ઘણો ફેર છે, ને જ્યારે આ અમારું સ્વરૂપ જેવું છે તેવું પરિપૂર્ણ સમજાશે ત્યારે તમારે અમારા સ્વરૂપનો મહિમા કેવા સાંભળવામાં કોઈ પ્રકારનો અંતરાય નહીં રહે. વળી મહારાજ કહેતા, જે ગમે તેવો ઉત્તમ મુમુક્ષુ હોય અને અંભેળો રહેતો હોય પણ તેને જો અમારી મરજીના જાણનારા સત્પુરુષનો સંગ ન હોય તો અમારું સ્વરૂપ યથાર્થ રીતે સમજવામાં ન્યૂનતા રહી જાય. માટે ભગવાન ભેળા રહ્યા અને ખોટું રહી ગઈ તે આ સાધુના સમાગમ વિના.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 16. દેહભાવ. બધાના પ્રકૃતિ સ્વભાવ એક કરવા તે સમર્થ વિના થાય નહીં. જેમ રાજા સમર્થ હોય તે નાના રજવાડા જીતીને પોતાને તાબે કરી લે છે, શત્રુનો નાશ કરી નાખે છે, તેમ સમર્થ સંત પરમ એકાંતિક સત્પુરુષ જ્યારે મળે અને તેની સાથે હેત થાય ત્યારે જીવની સંપૂર્ણ અયોગ્ય પ્રકૃતિ ને સ્વભાવ છોડાવે છે અને બોધ પણ એવો આપે છે કે અનંત વાતોમાં મોક્ષ એ સાર છે. મોક્ષરૂપી ફળનો જેને નક્કી લોભ હોય તે સંતની વાતને અંતરમાં દ્રઢપણે ધારી લે છે. એવા જનને અયોગ્ય પ્રકૃતિ સ્વભાવ લેશ પણ રહેતા નથી. સમર્થ સંત મિલત હિ જબહુ, હિત કરી કે જીય સંગ તબહુ. અજોગ્ય પ્રકૃતિ સ્વભાવ હિ જૈસા, ત્યાગ કરાવત બોધ દે તેસા. અનંત વાત સે મોક્ષ હિ જેહુ, તાકો ફલ અપાર હે તેહુ. સો ફલ કો લાભ નકી જાહી, અંતર મે હોવે દ્રઢ કરીતાહી. તાકું પ્રકૃતિ સ્વભાવ હિ અજોગ્ય ન રહે લગાર, લોભ કરી કે મોક્ષ કે દેખે મે આત અપાર. ભુજમાં શ્રીહરિએ કહ્યું, સત્સંગ જે દિવસથી થયો છે ત્યારથી હરિભક્તને દિવ્ય આકાર પ્રાપ્ત થયો છે, પણ દેહનો સંગ જ્યાં સુધી છે ત્યાં સુધી ભ્રાંતિથી દેહની સત્યતા દેખાય છે. જેમ કે બળેલી દોરડી હોય તે સત્ય જેવી દેખાય, તેમ હરિ અને સત્સંગ અમાયિક છે તેમાં માયિકપણું આવી શકે નહીં. એ જ રીતે જે શ્રી હરિને શરણે થયા છે તેને માયા લાગતી નથી અને બીજાનો તો તે પરાભવ કરે છે. જૂનાગઢમાં શ્રીહરિએ વર્ણીને વેદ ઋષિની વાત કરી હતી. એ સઘળી વાર્તા મુક્ત મુનિએ યાદ રાખીને ઉત્તમ નૃપને કહી. દેહ અસત છે, અનાત્મા છે, અત્યંત પવિત્ર છે. આત્મા વિના દેહના ગુણ જ નથી, દેહ લેશ પણ શુદ્ધ નથી. આ મલિન દેહમાં સાર વસ્તુ જીવ છે. જે આત્મા અને દેહને એક કરી માને છે તેને જ બીજાનો અવગુણ દેખાય છે. આત્મજ્ઞાન વગર સર્વે મનુષ્યો અંધ છે. કોઈ પોતાને આત્મારૂપ કહેવડાવતો હોય અને બીજાના અવગુણ લેતો હોય તો તે આત્મારૂપ નથી. જેમ સિંહે પેટ ભરવા સાધુનો વેશ ધર્યો હતો તેવો તેને જાણવો. બોટાદમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, જીવ દેહ સાથે એક થઈ ગયો છે, તેથી પોતાના સ્વરૂપની ગમ નહીં રહેવાથી દેહના અને ધનના સુખે સુખ અને દુઃખે દુઃખ પામે છે. આવું જ સુખ દુઃખ ભગવાનને ભગવાનના સંતને માટે પામે તો મોક્ષમાં તેને કાંઈ બાકી રહ્યું નથી. ગઢપુરમાં સંત પોતાના આહાર પ્રમાણે જમ્યા. પછી શ્રીહરિ કહે, તમે કાંઈ જમ્યા નહીં. હરિભક્તોએ બહુ ભાવથી અને શ્રમથી ભોજનો કર્યા છે તે તમો બરાબર જમ્યા નહીં. ત્યારે બ્રહ્માનંદ મુનિએ ગીતાનો શ્લોક બોલી યુક્ત આહાર વિહાર કરવાનું કહી સંભળાવ્યું. ત્યારે શ્રીહરિ કહે, મારવું જીવાડવું જેમના હાથમાં છે એનો તમને જોગ થયો છે, છતાં પણ તમે દેહનો મમત્વ રાખો છો તે જ્ઞાની થઈને શોભે નહીં. અમે સંકલ્પ કર્યો છે કે તમે આજ સુધી જેવો ત્યાગ રાખ્યો છે તેથી અધિક સુખ તમને દેવા છે. હવે ખપવાળા સંતો જ રહ્યા છે, ખપ વિનાના હોય તે જતન કરવા છતાં ચાલ્યા જાય છે, અને ખપવાળા અપાર દુઃખ પડે તો પણ ટકે છે. બ્રહ્મમુનિ કહે, તમે મળ્યા તે બધા દુઃખ મટી ગયા છે. અક્ષરધામ જેવું સુખ બધાને આવે છે એ સત્સંગમાં પ્રગટ દેખાય છે. આ અવસરે મતી ફરે ને ત્યજી જાય એ આશ્ચર્ય વાત કહેવાય. શ્રીહરિ કહે, જાય છે તેનામાં દિવ્ય ભાવની ખાધ રહી જાય છે. જેને દિવ્ય ભાવ રહે છે તે આ સત્સંગમાં ટકી રહે છે. માઇક ભાવ મનુષ્ય ભાવ આવે ત્યારે તેની મતિ વિપરીત થઈ જાય છે. માટે અલૌકિક દિવ્ય ભાવ રહે એવો સત્સંગ કરવો તો જ તેનો પગ સત્સંગમાં ટકશે. વડતાલમાં રાયણ નીચે સંતોને શ્રીહરિ કહે, ભગવાનનું ધ્યાન કરવા બેસવું કે સભામાં જેટલી વાર બેસવું તેટલી વાર સંતોએ નાસિકાગ્ર વૃત્તિ રાખી બેસવું, માખ મચ્છર કરડે તો થડકવું નહીં, એવા સંત શૂરવીર હોય તે ઊભા થાવ. ત્યારે કૃષ્ણાનંદ મુનિ વગેરે ઊભા થયા. દેહમાં વર્તનારા તરત દેખાઈ આવતા, એમ સંતોને ફાવે તેમ વર્તાવે છતાં પાછો પગ ધરતા નહીં.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
આ બે વાતો બધાએ જ મળે કરવાની છે. લાખનો ત્યાગ કરીને એક પ્રભુને રાખવા એ કોઈ વિરલ પુરુષનું કામ છે, દરેક બિચારાઓનું કામ નથી. સંસારીઓને આ વાત સમજાવી છે અને સ્વામીજીએ વાતમાં આમ લખ્યું બી છે, સત્સંગ નાતીલા જાતિલા સગા સંબંધી ઇન્દ્રિયો અંતરને ગમતો જ નથી. મનબુદ્ધિને સત્સંગ નથી ગમતો, સત્સંગ એક આત્માને તો ગમે જ છે. એમ લાખ કરોડનો લાખ એ જમાનો ગુણાદાસ ને બોલ્યા એટલે કરોડોનો, કરોડો જન્મથી આત્મામાં ઘણાને ભર્યા છે અંદર. અત્યાર સુધી ભરતી જ કરી છે, ભરની જ કરી છે, સ્લેબ પર સ્લેબ માર્યા જ કર્યા છે. એક જન્મ લીધો ને સ્લેબ વાગ્યો, બીજો જન્મ લીધો ને સ્લેબ વાગ્યો, ત્રીજો જન્મ લીધો ને સ્લેબ વાગ્યો. અબજો સ્લેબની નીચે ચૈતન્ય વિચારો ફસાઈ ગયો છે, દબાઈ ગયો છે. હવે આપણે અંતરથી દિલથી સંકલ્પ કરવાનો છે, કોઈ વ્યક્તિ વિશેષ કોઈ પદાર્થ આપણને ક્યારેય વાલા નહીં રહેવા જોઈએ, કોઈ ચીજ વાલી નહીં, વસ્તુ સર્વોપરી સુવર્ણ તક મળી ત્યારે આપની ફરજ છે કે આપણે અંતરથી પ્રભુને પ્રાર્થના કરતા જ રહેવાનું છે, કરતા જ રહેવાનું છે. હે મહારાજ, અબજો વર્ષથી ખૂબ ધંધાઓ કર્યા, આડા ને અવડા ને આગા ને પાછા, સારા ને નરસા, ગંદા ને ખોટા, હવે તો કેવળ તારા જ થઈને તારા જ ગમતામાં તારા જ બળે જીવી લેવું છે, તો મને બળ આપજે. દરેક વ્યક્તિને સંસાર તો વાલો હોય જ, પશુ યોનિમાંથી માનવી પેદા થયો, પશુઓ જીવનમાં શું હોય? આજે માનવી પણ ન રધમ થઈ ગયો, નહીં ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન બોલવાનું બોલે, ન કચરો ભરવાનો એ ભર્યા જ કરે. કેવળ તું હે અર્જુન, બધા મરેલા છે, મારવા માટે કોઈ નિમિત્ત થા, બધા જ મરેલા છે. આપણું ઘર અક્ષરધામ, આપણા સગા સંબંધી અક્ષરધામના જે હોય તે, બાકી કાંઈ ના રખાય, કાંઈ નહીં. ગોપાલ સ્વામી સારંગપુરની ધરતી પર બેઠા હતા, ગોપાલ સ્વામીએ કથા કરી, કડવા જ્ઞાતિનું થોડું ખંડન કર્યું. એક 12 વર્ષથી સાધુ કડવા જ્ઞાતિનો હતો, એનું મશીન ફાટી ગયું. ગોપાલ સ્વામીજી એવા સાધુને કહે કે કડવાએ તમારો બાપ શું માર્યો છે અને ઉઠ્યા ત્યારથી કડવાનો ખોદખોદ કરો છો. ગોપાલ સ્વામી મને ખબર નહીં કે તું હજુ સુધી મીઠો થયો નથી. એ જાતિ એના સંસ્કાર કેવાના હૈયાની વિશે. ભાઈ સાધુ થયા, કોણ કડવો ને કોણ મીઠો? અક્ષરધામના આપણે છીએ જ નહીં. લેવા કે કડવા, વાણિયા કે બ્રાહ્મણ, રબારી કે ભીલ, વસાવા કે હરિજન, કોઈ છે નહીં. આપણે તો આત્મા છીએ, અક્ષર બ્રહ્મ છીએ, અક્ષરધામના છીએ. એવી એક માન્યતા રાખી મનના બંધ જયારે તૂટતા હોય, મન અને બુદ્ધિએ ચૈતન્ય પર બંધ માર્યા છે, ઉપરા છે આપણે, માર્યા જ કર્યા છે, માર્યા જ કર્યા છે. આત્મા એટલો બધો ફસાઈ ગયો છે બિચારો. એ મન બુદ્ધિના બંધ જયારે તૂટતા હોય ત્યારે એને એટલું બધું વસમું લાગે, બિચારો બે બાકડો થઈ જાય. ચાલો નથી સત્સંગ કરવો, એના કરતા ઘરે જઈને નવા બંધ વધારીએ. એવી જીવ દશા છે. જે થવાની હોય થાય, કાઢો જલ્દી, બસ બંધને તોડો જ. એક તાંતનો નથી રહેવા દેવો તારા સિવાય, એક તાંતનો તારા સિવાય, એક એટેમ્પ તારા સિવાય, કિંચિત કોઈ વ્યક્તિ તરફની કોઈ મોહબત તારા સિવાય, કોઈ શક્તિનું કિંચિત જાન પણ કાંઈ રહેવા નથી દેવાનું.
આત્મીય સમાજની જય જય જય.